तारीख 20/8/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नु भावनगर में प्रवचन पन्ना नंबर 4 सड़ंग प्रवचन नंबर 12।
त्यागो पादाम शून्य तो शक्ति नीचे थे 5 मिनट। आत्मा मां त्यागो पादाम शून्य तो शक्ति नाम की शक्ति है। त्याग उपादान शून्यत्वन अर्थ है कि आत्मा कोई पर पदार्थ नो त्याग करे कि उपादान एटले कोई पदार्थ ग्रहण करे यू एनामां स्वभाव नथी। एनु शून्यपणु छे, एनु अभावपणु छे। એટલે કોઈ પર પદાર્થનું ગ્રહણ ત્યાગ આત્માને વિશે નથી। અહીંયા લોજિક એટલું આપ્યું છે કે જો આત્મામાં આવો ગુણ ન હોત, ગ્રહણ ત્યાગના અભાવ સ્વભાવ રૂપ ગુણ ન હોત, તો આત્માને ગ્રહણ ત્યાગ થયા જ કરત, પર પદાર્થનું ગ્રહણ ત્યાગ થયા કરત। आत्मा કેટલાક પદાર્થને ગ્રહણ કરત, કેટલાક પદાર્થને છોડત, ને એવી ક્રિયા એની ગુણની ક્રિયા ચાલુ રહેત। પણ એવું ખરેખર આત્મામાં ગુણ નથી, કોઈ ગુણ નથી। એટલે અનાદિથી અનંતકાળ પર્યંતમાં કોઈ આત્માએ કોઈ પદાર્થનું ગ્રહણ કર્યું નથી। અને ત્યાગ તો ગ્રહણપૂર્વક થાય છે, તેથી કોઈ પદાર્થનો ત્યાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। ત્યાગ તો ગ્રહણની અપેક્ષા રાખે છે કે જે ગ્રહણ કર્યું હોય તે છોડાય। પણ કોઈ પદાર્થ આત્માએ ગ્રહણ જ કર્યો નથી, પછી કોઈ પદાર્થનો એ ત્યાગ કરે એ વાત સંભવતી નથી, એટલે હોતી નથી। આવું આત્માના પરપદાર્થની સાથે ગ્રહણ ત્યાગનો પ્રકાર છે, આવો પ્રકાર છે કે એનાથી શૂન્ય છે। તેથી જે આત્માઓ જે જીવો પરપદાર્થનું ગ્રહણ કર્યું હોવાનું માને છે કે મેં પરપદાર્થ ગ્રહણ કર્યા, દ્રષ્ટાંત તરીકે મેં આહાર ગ્રહણ કર્યો, એ પણ એની ભ્રમણા છે। અને મેં હવે આહારનો ત્યાગ કર્યો, ઉપવાસ કર્યો એટલે મેં આહારનો ત્યાગ કર્યો, અથવા દાન દીધું એટલે પૈસાનો ત્યાગ કર્યો, દીક્ષા લીધી માટે કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો, એ બધી ભ્રમણા છે। ધર્મના નામે જે વાતો ચાલે છે એમાં અને ધર્મમાં બહુ મોટો ફેર છે। જગત આખું ત્યાગી પાછળ ભરમાય છે, બાહ્ય ત્યાગ જુએ છે અને એને ભ્રમણા થાય છે, મોહ થાય છે કે આમાં કાંઈક મોટાય છે। પણ આત્માનું સ્વરૂપ જ ગ્રહણ ત્યાગના અભાવ સ્વરૂપ છે, એની ખબર નથી, એટલે પોતે ગ્રહણ કરે છે એમ માને છે, તેથી ત્યાગ કરનારને મોટા માને છે। ત્યાગ કરનારને કોણ મોટા માને છે કે જે ગ્રહણ, એમાંય ઠેકાણું નથી પાછું એવું નથી કે ત્યાગ કરનારને જ મોટા માને। પાછા એના સંપ્રદાયના સાધુ એટલો ત્યાગ ન કરતા હોય તો એ મોટા, અને બીજા સંપ્રદાયના સાધુ એથી વધારે ત્યાગ કરતા હોય તો એને સ્વીકારે નહીં। સામાન્ય રીતે એમ કહે કે અમે તો ત્યાગ પ્રધાન માન્યતા વાળા છીએ, અમે ત્યાગમાં માનીએ, તો એને કહે કે જે સર્વસંગ પરિત્યાગ કરીને નગ્ન દિગંબર થાય એના, એને તું માન કે ન માન, તો કે એ તો પછી ત્યાં અમારા ન હોય તો તકલીફ ઊભી થાય, એટલે એ પણ કલ્પના જ છે, પોતાની કલ્પના અનુસાર માને છે। નહીં, કલ્પના એટલે આ અમારા અમારાની કલ્પના, આ અમારા બરાબર, બીજા બરાબર નહીં, અમારામાં હોય બધું બરાબર, બીજાનું હોય બરાબર નહીં. પછી એમાં કાંઈ ન્યાય જોવો નહીં, એમાં કાંઈ વિતરાગતા જોવી નહીં, એમાં કોઈ નિર્દોષતા જોવી નહીં, સદોષતા જોવી નહીં, કાંઈ વિચાર નહીં. અમારું તે અમારું, બાકી બધું અમારું નહીં બરાબર નહીં, આવી એક સમજણ વગરની પદ્ધતિથી જીવોને ધર્મ કરવો છે. અહીંયા તો વળી સાવ બીજી જ વાત છે કે એક રજકણનું ગ્રહણ કરવા આત્મા સમર્થ નથી, અને જ્યારે એ કાંઈ પણ ગ્રહણ કરતો નથી ત્યારે એને કાંઈ પણ છોડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, એટલે ત્યાગ કરે છે એ વાત રહેતી નથી. પરપદાર્થનો ત્યાગ એ નામ માત્ર છે અથવા કહેવા માત્ર છે, અને આત્માએ પરપદાર્થનો ત્યાગ કર્યો એવું નામ તેને અપાતું હોવા છતાં એ નામને એ લાયક નથી આત્મા. ખરેખર તો એમ છે, સમયસારની આ 34 ગાથા છે કે એને એવું નામ અપાતું હોવા છતાં ખરેખર નિશ્ચયથી તો એ નામનું પણ એને કાંઈ કારણ રહેતું નથી. મૂળ તો શબ્દ પછકાણ ઉપરથી આવ્યો છે, પછકાણ એટલે ત્યાગ કરવો, કે આત્મા પછકાણ આવે છે ને આપણામાં, કે આત્મા પોતાના સ્વરૂપે, જ્ઞાન પોતે જ પછકાણ સ્વરૂપે છે, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે એમ કરીને વાત લીધી છે. સૌ ભાવને પર જાણીને પછખાણ ભાવોનું કરે એવું જે જ્ઞાન છે એ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. એટલે કે જે પર છે એને ગ્રહણ ત્યાગ કરી શકાતું નથી એનું નામ ખરેખર પછખાણ છે, એનું નામ જ પછખાણ છે. એવું જાણવું એવા જ્ઞાનનું નામ પછખાણ છે. એ વિષયને ન સમજ્યા, એને ગ્રહણ તો અનાદિથી કરતો કરવાની માન્યતા પડી છે એટલે એની સાથે ત્યાગની માન્યતા ઊભી કરી, અને ગ્રહણ ત્યાગના વિધિ નિષેધ, ગ્રહણ ત્યાગના વિધિ નિષેધમાં ધર્મ માનવા લાગ્યા જીવો. કહેવાતા જૈન સંપ્રદાયની પણ આવી અંધકારમય સ્થિતિ, ત્રણેય ફિરકામાં આ ગ્રહણ ત્યાગનો પ્રકાર ચાલે છે. જે સંપ્રદાયમાં આ વિષય પીડ્યો છે કે પછખાણ કોને કેવું અથવા ગ્રહણ ત્યાગ આત્માની વિશે થઈ શકતા નથી એવી વાત કહેનાર જ્યાં છે ત્યાં આનો અંધારું છે, તો બીજાની તો આશા શું રાખવી, બીજા સંપ્રદાયોની શું આશા રાખવી કે ત્યાં કાંઈ માલ હોય. ત્યાં બધા ત્યાગ પાછળ પાગલ થાય છે, ગાંડા થાય છે કે બા તો ત્યાગી છે, આપણે ત્યાગી નથી ને આ ત્યાગી છે એમ કરીને બહુમાન કરે છે, અને એને ધર્મભાવે એને વંદન પૂજન નમસ્કાર બહુમાન આદિ કરવામાં આવે છે. લીખું છે પણ વાંચે તારે ને, કોઈને વાંચવાની વાણી અને ખુશ નથી. હા, આ લોકો જેને આપણે સામે ઝઘડો ઉપાડ્યો એ લોકોના જીવન જુઓ તો ધંધો વેપાર સિવાય કાંઈ ન હોય. ખ્યાલ છે બધા શેઠિયાળ જે વેપારી લાખ પડે, પોતાની માન્યતા હોય ત્યાં 50,000 દાન દઈ દે, બાકી એ સિવાય ખર્ચ કરવા સિવાય એ લોકોને ધંધોને કમાવું સિવાય જીવનમાં બીજું કાંઈ ધ્યેય નહીં, બીજી કોઈ પછી ધ્યેય પાછળની બધી પ્રક્રિયા ચાલતી હોય એટલે બીજી કોઈ ક્રિયા નહીં. પાછા એ સ્વીકાર કરે કે અમે તમારા જેટલું ન સમજીએ, પાછા એમ કહે કે નહીં તમે આ કરો એ બરાબર નહીં, બે વાતનો મેળ કાંઈ ખરો, તમારા જેટલું અમે સમજીએ નહીં ને તમે કરો એ બરાબર નથી. આવું બધું ચાલે
ત્યાગ એટલે શું,
કે એવા દોષ રહિત નિર્દોષ પરમાત્મ સ્વરૂપને પોતા રૂપે શ્રદ્ધાનમાં સિદ્ધું છે, જ્ઞાનમાં સ્વીકાર કર્યો છે, અંગીકાર કર્યો છે, આદર કર્યો છે, એમના ત્યાગનું સ્વરૂપ છે. દોષના ત્યાગનું સ્વરૂપ નિર્દોષતાનું ગ્રહણ છે, એટલે દોષનો અભાવ થયો છે. એમની દશામાં દોષ હતો, એનો જે અભાવ કર્યો, તો જે નિર્દોષ સ્વરૂપ છે એના શ્રદ્ધા જ્ઞાન પૂર્વક કર્યો, એ જોવાનો વિષય છે, એમ જોવું જોઈએ. પણ દોષનો ત્યાગ એ બીજી વાત છે, અને પરપદાર્થનો ત્યાગ એ બીજી વાત છે. લોકો જે મોહ પામે છે એ તો બાહ્ય ત્યાગમાં મોહ પામે છે, એમ ત્યાગી સમજે છે. નિર્દોષતાને કોણ જોવે છે? જો મુનિ હોય તો ભલે ખોટા મુનિ હોય, દ્રવલિંગીય ન હોય તો એને સંપ્રદાયના મુનિ તરીકે માને, અને સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ હોય ને એને પ્રથમ અનંતાનુબંધી જેવા મહાન કશાય ને એને મિથ્યાત્વ જેવા મહાન પાપનો મહાન દોષનો અભાવ કર્યો હોય તો એને ન માને. ઓલા પેલાને માને, આને ન માને, એને અનંતાનુબંધી ને મિથ્યાત્વ બે રહ્યું છે. પહેલા ગુણસ્થાન છે એને માને, આ ચોથે ગુણસ્થાન છે એને ન માને, એને સદોષ પણ છે એને માને, એને નિર્દોષતા થઈ છે એને ન માને. એટલે એ કઈ માનવાનું એને ઠેકાણું તો છે નહીં. દોષ નિર્દોષતાને પરખવાની ઓળખવાની દ્રષ્ટિ હોય તો આખી જુદી વાત થઈ જાય છે, તદ્દન બીજી વાત થઈ જાય છે. અહીંયા તો એટલો ન્યાય આપ્યો છે કે જો આવું ન હોત, એવું ન માનવામાં આવે કે આત્મા ગ્રહણ ત્યાગ થી શૂન્ય છે, એવું ન માનવામાં આવે તો આત્માને ગ્રહણ ત્યાગ સદાયને માટે રહે, તો કદી આત્મા સિદ્ધ અવસ્થામાં કોઈ આત્મા હોત નહીં. કેમ કે શરીર ગ્રહણ એને માન્યું છે ને, આત્માએ શરીર ગ્રહણ કર્યું, કર્મનું ગ્રહણ કર્યું, નો કર્મનું ગ્રહણ કર્યું, આહારનું ગ્રહણ કર્યું, અશરીર એને નિષ્કર્મ દશા છે ત્યાં. એ સાબિત કરે છે કે આત્મા સ્વભાવથી કેવો છે, કે ગ્રહણ કરે એવો નથી ને ત્યાગ કરે એવો નથી. સંયોગ થયા તે આપોઆપ ને સંયોગ છૂટ્યા તે પણ આપોઆપ, એમાં આત્માને સ્વભાવથી કઈ લેવા દેવા નથી. અવસ્થામાં ભલે નિમિત્ત નૈમિતિક સંબંધ છે તો પણ સ્વભાવથી કઈ લેવા દેવા નથી. સ્વભાવ તો ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. ઉપાદાન છે ગ્રહણ ના અર્થમાં છે. ઉપાદાન એટલે નિજ શક્તિ થાય છે, ઉપાદાન નો અર્થ થાય છે નિજ શક્તિ. પણ અહીં તો ગ્રહણ ત્યાગ ના શૂન્ય રૂપ શક્તિ છે, ગ્રહણ ત્યાગના અભાવ રૂપ, ગ્રહણ ત્યાગના શૂન્ય રૂપ એક શક્તિ છે. ગ્રહણનો અભાવ અને ત્યાગનો પણ અભાવ, એવી એક શક્તિ છે. અકર્તૃત્વ વિના કર્મનો કરતા હોત, આ સંપ્રદાયના કર્મના ઝઘડાનો ફેંસલો છે. આત્મા કર્મને બાંધે છે અને આત્મા કર્મને છોડે છે. આત્મા કર્મનો કર્તા છે એ મૂકી દીધું. કર્મના પરમાણુ સ્વયં પોતે કાર્યશીલ હોવાને લીધે પોતે જે કાંઈ કાર્ય કરે છે તે કરે છે પોતાને લીધે. એમાં આત્માનું દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કાંઈ પણ કરવા પણ સદંતર ભાવ છે. જો આત્મામાં એવું કર્મનું કર્તાપણાના અભાવ રૂપ કર્તૃત્વ ન હોત, એમ લોજિક આપે છે, તો આત્મા સદાય કર્મને કર્યા જ કરે છે. ક્યારે આત્મા કર્મને ન કરે એવી પરિસ્થિતિ ન ઊભી થાત કે ન ઊભી થઈ હોત, પણ સાબિતી છે અનંત આત્માઓથી કે આત્મા કર્મને કરતો નથી. જે કર્મને એ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જોઈ શકતો નથી, જાણી શકતો નથી, એની પાસે જે વર્તમાન ઉપલબ્ધ જ્ઞાન છે, મતિ શ્રુત જ્ઞાન, એના દ્વારા તો કર્મને જાણવું અશક્ય છે. પછી જેને એ જાણતો નથી એમાં એ કરે શું? જે વસ્તુની તમને ખબર નથી, જાણપણું નથી, એમાં તમે શું કરો? એ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. છતાં એક શાસ્ત્ર વાંચીને ઊંધી માન્યતા નક્કી કરે છે કે હું કર્મને બાંધું છું, મેં કર્મને બાંધ્યું, હું કર્મને બાંધું છું, હું કર્મનો કરતા છું, કર્મ મારું કાર્ય છે. અને જે કર્મનો કરતા માને એ કર્મને પણ કરતા માન્યા વિના રહે નહીં. કે મને દોષ થયો એનો કર્મનો ઉદય છે, હું શું કરું? મારે તો ઘણો કાંઈ દોષ કરવો નથી, પણ કર્મનો ઉદય મને દોષ કરાવે છે એ આવ્યા વિના. કેવી રીતે બાંધે? જે કામ કે છે કે હું કર્મ નો બાંધનાર, તો કર્મને, કર્મની તો કઈ ખબર નથી પડતી, અને તો એને એને મન ભાવતા બાંધે. જો એ કર્મ બાંધનાર હોય તો એને ભાવે, એને એને સારા લાગે એવા જ બાંધે ને. નબળા શું કરવા કોઈ બાંધે? જે કર્મના પરમાણુ એને દુઃખદાયી થાય, હેરાન કરે એવા કર્મને એવું કરવા માટે સારા સારા વીણી વીણીને જ લે ને. તમને એમ કોઈ કહે કે ભાઈ આ બજાર ખુલ્લી છે, તમારે જે જોઈ તે લઈ જા, લઈ જાઓ, તમારું રાજ છે અત્યારે, તો પછી ઝવેરાતની દુકાનમાં જ જાય ને, પછી કાંદા બટેટાના ગોડાઉનમાં કોણ જાય? ભાજી મૂળા લેવા કોણ જાય? ઝવેરાતની દુકાનમાં જાય તો સીધી વાત છે. આપોઆપ બંધાય છે, તને તો ખબર નથી, આપોઆપ બંધાય છે. માણસ કહે છે મેં આહાર લીધો ને મેં આહાર પચાવ્યો, તો અપચો થયો તે દિવસ શું કરવાનો? પચાવ્યો નતો પચાવો તે દિવસે. મેં આહાર ખાધો, હવે હું આહાર પચાવું છું. પચાવવામાં કોઈ એને કાંઈ અંદરમાં કાંઈ સમજણ પડે છે કે આમ પચાવાય, કામ પચાવાય? ડાક્ટર એમ કે તમારા લીવરમાંથી રસ, પાચક રસ ઝરતો નથી, માટે તમને પચતું નથી. લીવર ચોકઅપ થઈ ગયું છે, લીવર વગર પચશે નહીં. તો પચાવી દે ને તો પછી હું પચાવતો હોય તો પચાવી દે. તારું લીવર કહેવાય છે તો રાખ, રખું પખણું રાખે ને. સપ્ત ધાતુની અંદર વહેંચણી થાય છે આહારના પરમાણુ, એમાં એને કાંઈ ખબર પડે છે ને કાંઈ સમજણ પડે છે કે આમ કરું ને આમ કરું, આને લોહીમાં લઈ જવું, આને હાડકામાં લઈ જવું, કાંઈ ખબર પડે છે? પરમાણુ સતત ક્રિયાશીલ રહે છે, પરમાણુ સતત જ ક્રિયાશીલ રહે છે. પોતે કયા પરમાણુની ક્રિયા કરવા જાય છે, કેટલી ઈચ્છાઓ કરે છે એ બધી ક્રિયા કરવામાં, અસંખ્ય પરમાણુઓ કામે લાગે છે, અને આપોઆપ બધા પર્યાયથી પર્યાય અંતર થતા જ રહે છે. આમ શુભ શુભ ભાવ કરે છે એના નિમિત્તે કર્મ બંધાય છે, પણ શુભ શુભ ભાવ કરવાનો પણ આત્માનો સ્વભાવ નથી. તો કર્મ બાંધવાનો તો આત્માનો સ્વભાવ કેમ હોય શકે? આમ લેવું જોઈએ, જો આત્માનો સ્વભાવ શુભાશુભ ભાવ કરવાનો પણ એનો સ્વભાવ નથી, તો પછી કર્મ કરવાનો આત્માનો સ્વભાવ કેમ હોય શકે? અહીંયા સ્વભાવ પ્રકરણ સ્વભાવનું ચાલે છે, પ્રકરણ ચાલે છે એ સ્વભાવનું ચાલે છે. કે આત્મામાં સ્વભાવ કેવો, જો એ સ્વભાવને યથાર્થ પ્રકારે ઓળખે તો એના એને સર્વ પ્રકારના દુઃખનો પણ આપોઆપ અભાવ થાય, અને સ્વાભાવિક સુખનો એને ઉત્પન્ન થઈને અનંત સુખ ઉત્પન્ન થાય, એટલે એના પ્રયોજનની સિદ્ધિ થાય. એનું દરેક જીવને પ્રયોજન તો સુખ શાંતિનું છે, ચાહે તે માન્યતા કરીને કે ચાહે તે માન્યતાથી પ્રવૃત્તિ કરી શકતો હોવાનું માનીને, કરી તો નથી શકતો પણ કરી શકતો હોવાનું માનીને, એને પ્રયોજન તો સુખ શાંતિમાં રહેવાનું છે કે બીજું કાંઈ છે? કારખાનું હું ચલાવું છું, મારા જીવન કોઈ ન ચલાવી શકે માને છે, એમ માનીને પણ એને તો સુખ શાંતિ સિવાય બીજો શું પ્રયોજન છે? ભલે દુઃખ મળતું હોય પણ પ્રયોજન તો એનું એ છે. તો એને કહે છે કે તારું સ્વભાવ સ્વરૂપ જીવનું છે એવું જો તું સમજ તો તારા પ્રયોજનની સિદ્ધિ છે, અને સર્વ અનિષ્ટનો ઉત્પાદન નહીં થાય એને નાશ થયો એમ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું અનિષ્ટ ઉત્પન્ન નહીં થાય, દુઃખ થાય એવું તને દુઃખ થાય એવું તારાથી નહીં થાય. બસ એનું કારણ અકર્તા સ્વભાવનું અજ્ઞાન. હું અકર્તા છું એ નાસ્તિથી, કરતો નથી એમ નાસ્તિથી, અને માત્ર જ્ઞાતા છું એનું અજ્ઞાન. એનું અજ્ઞાન છે, એ અજ્ઞાન ને લઈને ચાર ગતિમાં ભ્રમણ કરે છે. સ્થૂળપણે એવું સમજાવવામાં આવે છે જૈન સંપ્રદાયની અંદર કે જો જીવને કર્મ નરકમાં લઈ ગયા, જેમ અન્ય મતિમાં એમ કહે કે જમડા આવીને જીવને લઈ ગયા. શું કહે?
જમડા,
આ કર્મને જમડા બનાવે છે કે આ કર્મ એને લઈ ગયા, એને નરકમાં લઈ ગયા. કર્મ ત્યાં ઓલા પાડા ઉપર બેહાડે છે રાક્ષસ ને ગાયો જમ એ બાંધીને લઈ જશે દોરીએથી. કલ્પના ચિત્ર છે, અહીંયા એને કર્મ બાંધીને લઈ જાય છે. પણ જીવ સ્વયં જ ગતિ કરે છે, ગતિ ક્રિયા કરવી એવી ક્રિયાવતી નામની જીવમાં શક્તિ છે. અને એ શક્તિનું ઉત્કૃષ્ટ કાર્ય એવું છે કે એક સમયમાં 14 બ્રહ્માંડનું અંતર કાપે, લોકના એક છેડેથી નીચેથી ઉપર જાય, પરમાણુ હોય કે જીવ હોય એ બંનેમાં આવી ગતિ ક્રિયા કરવાની શક્તિ છે. જો એનામાં એવી શક્તિ ન હોય તો એ ક્રિયા કોઈ ગતિ કરાવવાની કરાવી પણ ન શકે. શક્તિનો એક સિદ્ધાંત એવો છે કે જો જીવમાં શક્તિ હોય તો એ શક્તિ સ્વતઃ કાર્ય કરે છે પોતાની શક્તિને કારણે, અને જો જીવમાં શક્તિ ન હોય તો જે શક્તિ ન હોય એવું કાર્ય કોઈ પણ ઉપાય કરાવી શકાય નહીં. એથી પણ સાબિત થાય છે કે બીજાની જે લપ વળગી છે એ ખોટી છે, બીજાથી થાય બીજાથી ન થાય એ વાત બધી ખોટી છે, એની શક્તિ હોય એ પ્રમાણે જ કાર્ય થાય. એવો એક પુત્રની બાબતમાં જ્ઞાનીઓનો ઉપદેશ છે કે ભાઈ તારે કોના માટે ભેગું કરવું છે, સુપુત્રો માટે કે કુપુત્ર માટે, એમ કરીને એક ઉપદેશ આપ્યો કે જો સુપુત્ર તારે છે તો તારે ચિંતા કરવાની જરૂર નથી, અને જો કુપુત્ર છે તો એના માટે તું ભેગું કરીને તારે શું કામ છે? એટલે બે વાત, સુપુત્ર હોય કે કુપુત્ર હોય તારે પરિગ્રહ કરવાની જરૂર નથી, બે માંથી એમ જ ફલિત થાય છે. અવિશ્વાસ છે પહેલેથી એમ કેવું છે, સુપુત્ર ઉપર તો અવિશ્વાસ અવિશ્વાસ રાખવાનું કારણ નથી. એના માટે વાત છે, પોતાના માટે નીચી જે વાત છે, મૂકી જવા માટે જે પોતાની જરૂરિયાત કરતા ઉપરાંત પછી પ્રવૃત્તિમાં લાગ્યો રહે છે, જેને પોતાની આવશ્યકતા ઉપરાંત પછી જે આવે છે એમાં પોતે રસ લે છે એ પ્રવૃત્તિમાં લાગ્યો રહે છે, અને આત્માનું હિત વિચારવા માટે નવરો થતો નથી, એને એમ કહેશ કે તું કોના માટે કરશ, એ તો જવાબ દે અપેક્ષા તો. ક્ષેત્રનું ક્ષેત્રાંતર થવું, એ ક્રિયાવતી શક્તિ ગમન ક્રિયા છે, ગતિ ક્રિયા છે, ક્રિયાવતી શક્તિનું પરિણામ છે. માં એ શક્તિ નથી, કાળાણુમાં નથી, આકાશમાં નથી, એક જીવને પૂદગળમાં છે. નિમિત્ત છે એ તો, એ તો ધર્માસ્થિ કાય નિમિત્ત છે ગમન કરવામાં, અને સ્થિર રહે ત્યાં અધર્માસ્થિ કાય નિમિત્ત છે. અને ક્રિયાવતી શક્તિના બે પ્રકારના પરિણામ, ગતિ ને સ્થિતિ, બે બે એના જ પરિણામ છે. એટલે સિદ્ધ ભગવાન સ્થિર છે પણ ત્યાં પરિણામ છે. અને ન્યાય ગતિ થાય, એક સમયમાં સીધા મધ્ય લોકમાંથી સાત રાજ્યનું અંતર કાપી અને સિદ્ધાલયમાં એક જ સમયમાં જાય છે, એ પણ ક્રિયાવતી શક્તિનું કારણ છે. ત્યાં તો નિષ્કર્મ દશા થઈ ગઈ છે. જો કર્મ સિવાય જીવ ગતિ ન કરે ને કર્મ જ એને ખેંચીને બધે લઈ જાય તો સિદ્ધમાં કોઈ ન જાય. આપોઆપ જો ઉર્ધ્વગમનની ક્રિયા ન હોય તો ત્યાં તો નિષ્કર્મ દશા થઈ ગઈ છે. નીચે જ તે જે સમયે ચૌદમું ગુણ સ્થાન પૂરું થયું અને ચારે અઘાતીનો પણ અભાવ થયો, ઘાતી તો તેરમે અભાવ થયા હતા, અને એમાં તો આયુષ પર્યંત કોઈ લાખો કરોડો વર્ષ પણ હરિયંત અવસ્થામાં રહે, જેમ કે સિમંદર ભગવાન એક કરોડ પૂર્વ રહેશે, ત્યાંથી લાખ, એક લાખ પૂર્વ રહેશે, 80 લાખ પૂર્વ છદમસ્થ અવસ્થામાં અને 1 લાખ પૂર્વ 84 લાખ પૂર્વનું આયુષ છે. 1 લાખ પૂર્વ રહેશે હરિયંત અવસ્થામાં. જે સમયે ચાર અઘાતી પૂરા થયા એ જ સમયે ઉપર જાય છે, એ જ સમયે, બીજો સમય નહીં. પછી ત્યાંનો સમય એ, વચ્ચેના હાથ રાજ્યનો સમય એ, અને સિદ્ધાલયનો સમય પણ એ છે. એક જ સમયમાં આ ત્રણ અવસ્થા છે ક્ષેત્રની, એટલી ઝડપ છે. ત્યાં એક પ્રદેશેથી બીજા પ્રદેશે જાય ત્યાં મંદ ગતિએ, એવો શબ્દનો પ્રયોગ છે. એક પરમાણુ મંદ ગતિએ આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી ગમન કરે તેને એક સમય કહેવામાં આવે છે. શીઘ્રપણે જો એ ગમન કરે તો 14 બ્રહ્માંડને કાપે. નિમિત્ત કારણ કાંઈ નહીં, ઉપાદાન કારણ કોણ એટલું જોવાનું. નિમિત્ત કારણ કાંઈ નહીં, નિમિત્ત નિમિત્ત તો આરોપ કરવાનો વિષય છે, જ્યારે જે હોય જે અનુકૂળ હોય એને, બાકી એના ઉપાદાનથી કામ કરે છે. પછી સંયોગ હોય એના ઉપર નિમિત્તનો આરોપ આવે નહીં. એટલે જે કાર્ય જે રીતે કરે છે એમાં પોતાના ક્ષણિક ઉપાદાન અનુસાર કામ કરે છે. ત્રિકાળી ઉપાદાન તો આટલું છે, એક સમયમાં 14 બ્રહ્માંડમાં ગતિ કરવાનું. વર્તમાનમાં ક્ષણિક ઉપાદાન અનુસાર કામ કરે છે. જેમ કે યથાખાત ખ્યાત ચારિત્ર એ ચારિત્ર ગુણનો સ્વભાવ છે, તો નીચે સ્વરૂપાચરણ ચારિત્ર છે એ અનુક્ષણિક ઉપાદાન છે, એ મંદ ચારિત્ર છે, સંપૂર્ણ ચારિત્ર છે. તો ગુણ છે એ અધૂરો ન હોય, અવસ્થામાં અધૂરાપણું, આવરણપણું, વિભાવપણું આ બધા ધર્મ અવસ્થાના છે, અને પૂર્ણપણું આ બધા અવસ્થાના ધર્મ છે. ધર્મ એટલે જે ભાવને ધારણ કરે તે ધર્મ. વ્યવહારથી જે ભાવે જીવના નિમિત્તે કર્મ બંધાય છે તેને કર્મ નો કરતા કયો, જે ભાવે કર્મ ભોગવવાનો નિમિત્ત થાય છે એને ભોગતા કયો. ત્યાં શું છે કે ત્યાં આત્માને મૂળ સ્વભાવનું પ્રકરણ નથી ચાલતું, ત્યાં આત્માના મૂળ સ્વભાવનું પ્રકરણ નથી ચાલતું. ત્યાં પ્રકરણ શું ચાલે છે કે જો ભાઈ તને કર્મ બંધાય છે, તને કર્મ છૂટે છે, વ્યવહાર ભાષાથી કહેવામાં આવે છે, એને તું સમજ કે એની પાછળ કારણો શું છે. તો એને કારણ એ પકડાવવું છે કે તારા દોષે તને બંધન છે અને તારી નિર્દોષતા તને છુટકારો છે, એવું સમજાવવા માટે. સીધું ન સમજે તો નિમિત્તથી બતાવે છે કે તને કર્મ બંધાય છે, તને કર્મથી મોક્ષ થાય છે, પણ એમાં સમજાવવું છે એની દોષ અને એની નિર્દોષતા. તો જ્યાં કહેવાનો આશય છે એ સમજવું જોઈએ. કહેવામાં કઈક વાત ચાલતી હોય ને અંદર બીજી વાત ઘુસાડે તો ખોટી, વચ્ચે ટાંગ નાખીને આટી મારવાની વાત છે. જ્યાં જે અપેક્ષા ચાલતી હોય ત્યાં બીજી ટાંગ નાખવી નહીં. અપેક્ષાનું જ્ઞાન કરી લેવું કે આવા કથનમાં અપેક્ષાઓ શું હોય છે, આવા કથનમાં અપેક્ષાઓ શું હોય છે, આવા કથનમાં અપેક્ષાઓ શું હોય છે. પછી જે તે અપેક્ષા સમજ્યા પછી ક્યાં કઈ અપેક્ષા ચાલે છે એનો ઉપયોગ સમજવામાં કરવો. પણ જે અપેક્ષા લાગુ થતી નથી એ નિયમ એને પહેલેથી સ્વીકારવો જોઈએ. પહેલેથી સ્વીકારવો, વ્યવહાર નિશ્ચયની અપેક્ષા જેવી છે, પરસ્પર વિરુદ્ધ, કે આ જીવે અનંત જન્મ મરણ કર્યા છે એમ વ્યવહાર કહે છે. શું કહે છે?
અનંત જન્મ મરણ કર્યા.
નિશ્ચય એમ કહે છે કે તું કદી જન્મો નથી, તું અજન્મા છો સ્વરૂપે કરીને, તેથી મરવાનો તારા માટે સવાલ ઉભો થતો નથી. તું તો શાશ્વત પદાર્થ છો. જન્મ મરણ આત્માને વિશે કદી થઈ શકતા નથી. તદ્દન વિરુદ્ધ વાત છે, છે કે નહીં? સામે સામે વિરુદ્ધ વાત છે. પણ બે વાત, એને જે અપેક્ષા એ કેવી છે, એ અપેક્ષા એ યથાસ્થાનમાં બરાબર છે. કે જ્યાં જન્મ મરણ કહેવામાં આવે છે ત્યાં નવા નવા શરીરોનું ગ્રહણ સંયોગ લેવો છે, અને તે ગ્રહણ થયેલા સંયોગ થયેલા શરીરોનો વિયોગ થયો તેને અહીંયા મરણ કહેવાય છે. ત્યાં ક્યાંય આત્માનું જન્મ મરણ કહેવું છે એમ તો છે જ નહીં. જ્યારે જન્મ મરણ કહ્યું છે ત્યારે નિશ્ચયને તોડીને ક્યારેય કહ્યું નથી. નિશ્ચયની વાત એવી છે કે કોઈ પણ વ્યવહારની વાત નિશ્ચય વિરુદ્ધ કરેલી હોવા છતાં, કેમ કે વિષય બંનેનો વિરુદ્ધ છે, કદી નિશ્ચયને તોડીને વ્યવહાર વાત કરતો નથી. આ એનો સિદ્ધાંત છે, અબાધિત સિદ્ધાંત છે. પણ આ જન્મ મરણ કયા એનું શું, કે એની આટલી અપેક્ષા મર્યાદા છે કે સંયોગમાં શરીર આવ્યા અને એ આવેલા સંયોગનો વિયોગ થયો એને જન્મ મરણ કહેવામાં આવ્યા. ખરેખર આત્માને જન્મ મરણ નથી, એ વાત તો એમને એમ ઉભી રહી છે અખંડ બાધિત, એને બાધા પહોંચતી નથી. આમ સર્વત્ર આ ન્યાય લાગુ કરવો વ્યવહાર નિશ્ચયમાં, પછી ક્યાંય તકલીફ પડે તો કહેજો. તો બીજી દખલ ઉભી ન થાય અથવા તર્ક કુતર્ક ન થાય. નહીતર તો આવ્યું છે કે આત્મામાં એટલા બધા ગુણધર્મો છે અને કેટલા ધર્મો એવા પરસ્પર વિરુદ્ધ છે કે જેને સાથે રહેવામાં વિરોધ નથી એક પદાર્થમાં, પણ એના જ્ઞાનમાં બુદ્ધિમાં મગજમાં સાથે રહેવા જોઈએ. એ ધર્મોને સાથે રહેવામાં પદાર્થ વિરોધ કરતો નથી. વિરુદ્ધ ધર્મો હોવા છતાં, જેમ કે એક અને અનેક, શુદ્ધ અને અશુદ્ધ, નિત્ય અને અનિત્ય, પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. જે નિત્ય છે તે જ અનિત્ય છે, અને અનિત્ય છે તે જ નિત્ય છે. આવશે આમાં, એને સાથે રહેવામાં વિરુદ્ધ નથી. પદાર્થ ધ્રુવ પણ રહે અને પદાર્થ પલટ્યા પણ કરે, બે પદાર્થને જ સંજ્ઞા લાગુ પડે, ધ્રુવપણાની અને પલટવાની. તો પદાર્થને એમાં વિરોધ નથી, પણ બુદ્ધિને વિરોધ ન આવે તો એને કહે છે કે શાબાશ છે તને. બુદ્ધિમાં વિરોધ આવ્યો તો ક્યાંય તર્કથી એનો પાર આવે એવો નથી, કે એનો વાદ વિવાદથી પણ પાર આવે એવો નથી. એ તો મારું હિત કેમ થાય, એક દ્રષ્ટિકોણ મુખ્ય કરીને પદાર્થનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરે તો એને કાંઈ તકલીફ થાય નહીં. એટલે અકર્તૃત્વ વિના કર્મનો કરતા હોત, આત્મામાં કર્મનો અકર્તાપણાનો જે સ્વભાવ છે એવું ન હોત તો આત્મા કદી કર્મ કર્યા વિના ન રહી શકે નહીં. પણ એ કર્મ કર્યા વિનાનો રહે છે, અનંત આત્માઓ રહે છે, એના સ્વભાવ પ્રસિદ્ધ થતા રહે છે. અને પહેલા એ જ સ્વભાવના અજ્ઞાનમાં એને કર્મ બાંધતો હોવાનું ભ્રમ થતો હતો અને એનાથી દુઃખી થતો હતો. એ તો જે છે એ જ સ્વભાવે છે, સ્વભાવે બીજી રીતે થયો નથી. અહીંયા તો દ્રવ્ય કર્મનો મુખ્ય વાત છે. એને ભાવ કર્મ લઈ લેવા જોઈએ, કેમ કે ભક્તૃત્વમાં ભાવ લીધો છે, ઓલામાં કર્મ શબ્દ લીધો છે, એટલે સામાન્ય રીતે એક પદમાં દ્રવ્ય કર્મ ઉતાર્યું ને બીજા પદમાં ભાવ કર્મ ઉતાર્યું, પણ બે માં દ્રવ્ય ભાવ લાગુ પડે, બે બોલમાં ભાવ કર્મ નો અને દ્રવ્ય ભાવ કર્મ નો પણ સ્વભાવથી આત્મા કરતા નથી. જો આત્માને આત્માની સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા વિભાવનો, અજ્ઞાનનો, મિથ્યાત્વનો, રાગનો, મોહનો કોઈ પણ ભાવ કર્મનો આત્મા સ્વભાવથી કરતા નથી ને કરી શકતો પણ સ્વભાવથી નથી. જે જ્ઞાનીને અકર્તા કહેવામાં આવ્યો છે એ આ સ્વભાવ દ્રષ્ટિએ કહેવામાં આવ્યો છે કે એ પોતાના સ્વરૂપનો એવો અનુભવ કરે છે કે મારો સ્વભાવ એવો છે કે જેના દ્વારા, જે સ્વભાવ દ્વારા હું રાગને કરી શકું નહીં, એવો હું છું, એવો હું છું. આમ એ પોતાના સ્વરૂપને અનુભવે છે, જોવે છે. એટલે જ્ઞાની રાગનો અકર્તા છે. એની અવસ્થામાં રાગાંશ જોઈને પણ એમ કે એ રાગનો અકર્તા છે, કેમ કે પોતે પોતાને એવો રાગનો કરતા અનુભવતો નથી. અને રાગનો કરતા કેમ અનુભવતો નથી કે એવું એનું સ્વરૂપ છે માટે એમ અનુભવતો નથી. રાગના અકર્તાપણાનું એનું સ્વરૂપ છે માટે અનુભવતો નથી. જેવું સ્વરૂપ છે એવો અનુભવ કરે છે કે જેવું સ્વરૂપ છે એથી અન્યથા અનુભવ કરે છે કે એવો જ અનુભવ કરે છે. એ દ્રષ્ટિકોણ ઉપર એ મુખ્ય પડખું રાખીને ભગવાન કુનકુંડાચાર્ય સમયસારની રચના કરી છે. સમયસારની જે રચના કરી છે એનો મુખ્ય પડખું આ છે કે જ્ઞાની સ્વભાવથી રાગાદીનો અકર્તા છે. આ વાત એમને સમજાવી છે. અને એ કેવી રીતે, કયા પ્રકારે, એનું સ્વરૂપ શું એ સ્પષ્ટ કરવા માટે સેંકડો ગાથાઓ લખી. કર્તા કર્મ અધિકાર અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર તો બે મુખ્ય અધિકાર છે, પણ તમામ અધિકારમાં દ્રષ્ટિકોણનો આ સળંગ દોર છે કે સ્વભાવથી આત્મા રાગાદીનો કરતા નથી. આ સળંગ દોર છે. એ દ્રષ્ટિએ સમયસાર વાંચો તો તમને થામ થામ એક એક અધિકારમાં આ વાત દેખાય વગર નહીં આવે. પછી જીવ અધિકારમાં એ વાત લે છે ને અજીવ અધિકારમાં એ જ વાત લે છે. નામ અજીવના નામે એ વાત કરે છે ને પછી જીવના નામે એ વાત કરે છે. જીવના નામે એ જ વાત કરે છે ને અજીવના નામે એ જ વાત કરે છે. પુણ્ય પાપના અધિકારમાં પણ એ જ વાત કરે છે કે પુણ્ય પાપનો આત્મા કરતા નથી. નાયક ભાવ જ અકર્તા ભાવ જ બતાવો છે. અને અકર્તા ભાવ બતાવતા એની દ્રષ્ટિવાન અને એનો જ્ઞાનવાન કેવો છે એ પણ સાથે સાથે બતાવે છે. એ જયસેનાચાર્ય એટલે કહ્યું કે એવી દ્રષ્ટિ જેને છે અને એવો દ્રષ્ટિવાન જે છે એ એમ જોવે છે કે સંવર નિજરા અને મોક્ષને પણ જાણે જ છે. જ્ઞાયક હોવાથી કર્મબંધને તો કરતો નથી, પણ કર્મના મોક્ષને અને સંવર નિજરાને પણ કરતો નથી. એ સર્વ વિશ્વ જ્ઞાનમાં ટોચની વાત લીધી છે. ગજબ. જીવનો સંસાર ખલાસ કરે એવી વાતો છે એ બધી. એટલે તો ગુરુદેવ કે આ હા તે કોઈ શાસ્ત્ર છે. હાથમાં આવ્યું તો એમ, હાથમાં આવ્યું એટલે જોયું તો એમ, કંઈ વાતો અશરીરી થવાનું છે. આ સમ્યક દર્શન થવાનું છે એવું ન આવ્યું લો. ઠીક, ગંભીર વાત છે. આ શાસ્ત્ર સમ્યક દર્શન થવા માટે આવ્યું છે એવું ન આવ્યું. જો કેવું આવ્યું, પરિણામમાં સીધું આવ્યું છે ને. આ તો કુદરતી હે કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. આત્મા જે સિદ્ધ પદ સ્વરૂપ છે બસ બિલકુલ એવો થઈ જાય આ શાસ્ત્રમાં જ. સીધું જે પરિપૂર્ણ છે ત્યાં સીધી નજર ગઈ, પહેલી જ નજર ત્યાં ગઈ. આ પૂર્ણ થવાની વાત છે. સમ્યક દર્શન થવાની વાત તો પછી એમાં પેટામાં આવી જ જાય છે. મેં પૂર્ણ થવું છે ત્યાં સમ્યક દર્શન ન થવાનો પ્રશ્ન નથી રહેતો, પણ સીધું એ આવે છે. આ નથી આવતું સમ્યક દર્શન. એ કંઈક સૂચવે છે અંદરમાં એ વાતને, ગર્ભમાં કંઈક પડ્યું છે એમ બતાવે છે. એ સીધું જ જીવનું જે સ્વરૂપ છે એ જ વાત આવે છે. એ સ્વરૂપ છે એનું. અધૂરી દશા, અલ્પજ્ઞત્વ, અપૂર્ણ શુદ્ધતા એ જીવનું સ્વરૂપ નથી. એ સ્વરૂપ નથી એવું જીવનું. સ્વરૂપ તો આવું છે જેવું મોક્ષ દશામાં પ્રગટ થાય છે એવું સ્વરૂપ છે. એ સીધું એ આવ્યું. અભોક્તૃત્વ વિના પરભાવને ભોગવત. આત્મા રાગ દ્વેષ મોહ અથવા તો સુખ દુઃખના જે પરિણામ, વિકારી પરિણામ, સ્વભાવ સુખ નહીં, કલ્પિત સુખના કે દુઃખના જે પરિણામ, આકુલતાના પરિણામ અથવા તો હરખ શોકના પરિણામ, એને સ્વભાવે કરીને આત્મા ભોગવી શકતો નથી. ભલે ભોગવતો હોવાનું પોતાને માને છે, તે મિથ્યા માન્યતાથી માને છે, સ્વભાવને સમજ્યા વિના માને છે, સ્વભાવને અનુભવ્યા વિના માને છે, સ્વભાવને શ્રદ્ધા વિના એ માને છે, પણ સ્વભાવે કરીને તો એ ભોગવી શકતો નથી. બસ આ જ્ઞાનીને રહેવાનું સ્થાન છે, એનો સ્વભાવ એ જ્ઞાનીને રહેવાનું સ્થાન છે. એ અહીંયા આવીને રહ્યા છે. ક્યાં જ્ઞાની ઊભા છે, ક્યાં જ્ઞાની રહ્યા છે, ક્યાં અહીંયા રહ્યા છે કે હું કોઈ પરભાવને કરતો નથી, પરભાવને ભોગવતો નથી, બધું મારા જ્ઞાનમાં, હું જ્ઞાયક હોવાને લીધે માત્ર જણાય છે. બાકી કરવા ફરવાનું કે ભોગવવાનું મારા જ્ઞાતા સ્વભાવમાં અશક્ય અને અસંભવિત છે. એ કેમ થઈ શકે? જે વસ્તુ જ્યાં શક્ય જ નથી તે કેમ થઈ શકે? જેમ આત્મા જળની પર્યાયને કરી શકે નહીં, કેમ કે પોતે સચેતન પદાર્થ છે. એ અચેતન અને જળ પદાર્થની કોઈ પણ ક્રિયા કરવા અશક્ત છે, એમ જ એ રાગાદિની અને ભોગવવાની, હરખસુખને ભોગવવાની ભાવને કરવા સ્વભાવથી તો એટલો જ એ અશક્ય છે. ત્યાં ઊભા છે જ્ઞાની, સીધા જ એની પકડમાં, સ્વભાવની પકડમાં બેઠા છે. હું તો પણ આવો છું એ એની જ્ઞાન ધારા છે. એ જ્ઞાન ધારામાં એ બિરાજે છે. આ એનો એક મહિમાનો વિષય છે. આવી જ્ઞાનીની સ્થિતિનો મહિમા આવે તો જ્ઞાયકનો મહિમા કેટલો.
બરોબર.
કાલે પૂજબેન છે, બહુ સારી વાત કરી હતી આ વિશે કે હું જાણનાર છું, જાણનાર છું, હું તો આ બધું માત્ર જાણનાર છું, એમ હું લુખો જાણનાર નથી. કે એવો શબ્દ વાપર્યો, લુખો
જાણનાર નથી,
એમ હું લુખો જાણનાર નથી. જ્ઞાયક એટલે અનંત મહિમાવંત છે, કે એનો મહિમા આવવો જોઈએ. જ્ઞાયક કહેતા એનો મહિમા આવવો જોઈએ, ભલે એના ગુણભેદ ન ઉપજે. એનામાં તો અનંત અનંત ગુણ છે, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ આદિ ગુણ છે, પણ એ ગુણભેદ પડવાની કંઈ પાડવાની કંઈ જરૂર નથી. ને અત્યારે તું ક્યાં તારામાં ભેદ પાડશે કે આ શરીર તે હું? બહુ સરસ દ્રષ્ટાંત એ લીધો કે આ શરીર તે હું છું, તો એને તું ક્યાં ભેદ પાડશે? ભેદ પાડતો તો તને દુર્ગંધા ઊભી થાય એવું છે.
બરાબર.
આ શરીર તે હું એમ તને થઈ ગયું છે, એના ભેદ પાડતો તો એક ચામડીની છોલ ઉતરે ત્યાં તને ચિતરી ચડે એવું થાય. પાણી નીકળવા માંડે સીધું, લોહી નો નીકળે તો પાણી તો નીકળવા માંડે, એની દુર્ગંધ આવવા માંડે. તું શરીરના ભેદ પાડતો નથી, જ્યાં હું પણ હું કરશ ત્યાં તો કાંઈ ભેદ પાડીને જોતો નથી. ને ભેદ પાડીને જોતો તું, તને કાંઈ પસંદ પડે એવી પછી જ નથી. પણ છતાં તે અહમ પણ કર્યું છે તો કેવી પકડ કરી છે ભેદ પાડ્યા વિના, કે હું આ, હું આ, હું આવો, એમ ભેદ પાડ્યા વિના અસ્તિત્વને ગ્રહણ કરવું. ચર્ચા તો એ ચાલતી હતી, અસ્તિત્વને ગ્રહણ કરવાની, ભેદ પાડ્યા વિના અસ્તિત્વનું ગ્રહણ કરવું. મુદ્દો તો એ હતો, અસ્તિત્વના અસ્તિત્વના ગ્રહણમાં ભેદ નથી. પછી ભલે સાથે સાથે પરિણમતું જ્ઞાન ભેદોને જાણે, એ તો જ્ઞાન જ્ઞાનનું કામ કરે ને દ્રષ્ટિ દ્રષ્ટિનું કામ કરે, બંને ગુણ પોતપોતાનું કામ કરે, એનો કાંઈ વિરોધ વાંધો નથી. પણ તું અસ્તિત્વને ગ્રહણ કર, એક વાર તો નાયક ભાવમાં અસ્તિત્વને ગ્રહણ
કર.
આ મુખ્ય શું કહે છે કે અભૂકૃત્વ વિના પરભાવને ભોગવત, પણ આત્મા પોતાના જ્ઞાન તત્વને સંભાળે અને અનુભવ કરે, અને માત્ર જ્ઞાન પણ પોતાને અનુભવ કરે, પ્રત્યક્ષ પરિણમન છે, પ્રગટ પરિણમન છે, તો એને અનુભવ થાય એવું છે કે આમાં રાગાદિનો અભાવ હોવાથી, જ્ઞાન તત્વમાં રાગાદિનો અભાવ હોવાથી એનો અનુભવ ક્યાંથી થાય? જે જેમાં નથી એનો અનુભવ કેમ થાય? જ્ઞાનમાં રાગ નથી તો કેમ એનો અનુભવ થાય? રાગનું પ્રતિબિંબ છે, રાગ થોડો છે? અરીસામાં લાડવાનું પ્રતિબિંબ છે, એ કઈ ખાવાના કામમાં આવે? ત્યાં બાચકો ફરે તો કઈ નો હાથમાં આવે? પ્રતિબિંબ છે, આકાર છે માત્ર છે, ત્યાં લાડવા નથી. એમ જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ છે, રાગ જ્ઞાનમાં નથી. તું જ્ઞાન સ્વરૂપે છો, તું રાગ સ્વરૂપે નથી. અભોક્તૃત્વપણે પરભાવને પોતે ભોગવતો નથી એવા પોતાના ગુણ સ્વભાવને, આ બધા ગુણ છે આત્મામાં. આ બીજાની દયા પાડવી એ આત્માનો ગુણ નથી. કોઈ બીજા ક્રોધ કરે તો એને ક્ષમા આપવી એ આત્માનો ગુણ નથી, એ ગુણ નથી આત્માનો. લોકોમાં એ ગુણ કહેવાય છે કે આને ઉદારતાનો ગુણ છે, આના ક્ષમાનો ગુણ છે, પણ એ ગુણ નથી આત્મામાં. આ અકર્તૃત્વ અને અભોક્તૃત્વ એ આત્માનો ગુણ છે એમ કહેવાય છે કે એવા શુભાશુભ પરિણામને, અશુભ તો નહીં પણ શુભ પરિણામને પણ આત્મા સ્વભાવથી કરે નહીં એવો ગુણ છે, અને સ્વભાવથી ભોગવે નહીં એવો એનો ગુણ છે. આ ગુણ છે એનામાં, આ અલૌકિક ગુણ છે. ઓલા બધા લૌકિક ગુણની વાત લૌકિક મારે, એવા ગુણ છે આત્માનો. પછી એ તો અભોક્તા તો આપોઆપ જ ફલિત થાય છે. જેનું કરતા પણ ન હોય એનું ભોગવવા પણ આનો પ્રશ્ન રહેતો નથી. કરે એને ભોગવે, ન કરે એને ભોગવવાનો તો સવાલ. એટલે જો જીવ રાગાદીને કરતો નથી તો જીવ રાગાદીને ભોગવે એ વાત પણ રહેતી નથી. અને જે કરતા થઈને રાગાદીને કરે છે, અથવા સ્વભાવે અકર્તા હોવા છતાં રાગાદીનો કરતા થયો હોવાનું માને છે, શ્રદ્ધે છે, સ્વીકારે છે, તેને જ મિથ્યાત્વી અને અજ્ઞાની કહેવામાં આવ્યો છે. મૂળ વ્યાખ્યા તો મિથ્યાત્વની અને અજ્ઞાનની આના ઉપર જ છે. સમયસારનો જે મુદ્દો છે એ આ મુદ્દો છે. આ કે સંપ્રદાય વાળા, દિગંબર સંપ્રદાય વાળા કે મુનિઓ સિવાય એને ન વાંચવું, પણ આ વાત જ અજ્ઞાન ને જ્ઞાનની છે, મિથ્યાત્વ ને સમ્યકની છે. જે કુંડાચાર્ય શાસ્ત્ર ઉપર જે એજન્ડા ઉપર મુદ્દો રાખ્યો છે, શાસ્ત્રના એજન્ડા ઉપર મુદ્દો જે રાખ્યો છે, એ તો મિથ્યાત્વ ને સમ્યકત્વનો અને મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાનનો મુદ્દો છે. એમાં મુનિની ક્યાં વાત છે? મીના ઉપદેશનું શાસ્ત્ર છે એ વાત જ નથી. પણ એ વિષય જો સ્પષ્ટ કરવા જાય તો કહેવાતા ત્યાગીઓ અને મુનિઓને ઊંચા ગુણ સ્થાન ધરાવનારનો ધંધો બંધ થઈ જાય એવું. આ તો બધું ખોટું ઠરે, તો આ અર્પાણીને તકલીફ ઊભી થાય એવું છે. મુનિ નથી ને મુનિ માનીએ છીએ, ત્યાગી નથી ને ત્યાગી માનીએ છીએ, એટલે આ જે તકલીફ ઊભી થાય છે એટલે કે એક અફવાઓ ચલાવો કે આ મુનિઓ સિવાય વંચાય નહીં, આ આપણું કામ નહીં, આ ગ્રહસ્થોનું શ્રાવકોનું કામ નહીં. ગુરુદેવનું તો કોઈ ઉદેશ બળવો કરે એવો હતો, આખા સમાજની સામે સિંહગર્જના કરી, સરખું પડશે કે નહીં પડે, સમાજ સમતોલ રહેશે કે નહીં રહે, કળભળાટ થશે કે નહીં થાય, સત્યનો પોકાર કર્યો. આમ સત્ય છે, બીજી આમાં ક્યાંય બાંધ છોડ ચાલે એવું નથી. સિદ્ધાંતમાં ક્યાંય બાંધછોડ કોઈ ન કરે, સિદ્ધાંતમાં બાંધછોડ કરે એવું કદી ક્યારે કોઈને માટે માર્ગ ઉપર ચાલનારાને માટે તો બની શકે એવું બને જ નહીં. એવું કોઈ પણ ભોગે ન ભગવાન ચાય લાગ્યા પછી શ્વેતાંબર દિગંબરમાં બાંધછોડમાં જ આ સંપ્રદાય પડ્યા છે. ઉપા પેલા કે બાંધછોડ કરો, હવે કાળ બદલાણો છે, દિગંબર કે નહીં બાંધછોડ નહીં ચાલે, માર્ગ છે એ રીતે તો કે આ મારો માર્ગ જુદો, બાંધછોડનો વિષય નથી, વસ્તુના સ્વરૂપનો આ માર્ગ છે. સ્વરૂપ બદલાય તો બીજું થાય, સ્વરૂપ ન બદલાય તો બીજું કેવી રીતે થઈ શકે, એવો વિષય છે. ખૂબ દિગંબર થઈને ઘણા ચર્ચા કરે છે અમારી સાથે કે ભાઈ દેશકાળ અનુસાર થોડો ફેરફાર કરવો. સાહુજીએ તો એવી દલીલ કરી હતી બહેન કે આપણે વેપારી છીએ આખરમાં, અને વેપારી તો બાંધછોડમાં સમાધાનમાં માને, તો મેં એમને એક બહુ સરસ દલીલ આપી કે તો પછી આ દેશકાળને આ દેશકાળ અનુસાર દિગંબરત્વ કેટલું અનુકૂળ છે. એક દેશકાળ એવો હતો કે દિગંબર મુનિઓ જંગલમાં રહેતા, આજે એક કઈ રહેતા નથી, કેમ કે એને દેશકાળ અનુકૂળ નથી જંગલમાં રહેવાનો. વસ્તીમાં રહેવું અને દિગંબરત્વ પણ રહેવું એ વાત કાંઈ લોક વિરુદ્ધ નથી લાગતી તમને? શ્વેતાંબર તો સ્પષ્ટ કહે છે કે આ લોકો બિલકુલ ખોટું કરે છે, વસ્તીમાં રહેવું છે ને દિગંબર પણ રહેવું છે, આ લોકો સમજતા જ નથી. દિગંબર સાધુઓ તો કાંઈ સમજતા જ નથી એમ કરીને સીધો આરોપ કરે છે. તો દેશકાળને તમે સમજો છો, હવે આમાં કંઈક બાંધછોડ કરો ને આમાં એ થોડીક કરો ને કીધું. તો કે ભાઈ એવું છે કે અમુક મૂળ કોડ, જે મૂળ કોડ હોય છે એને એમ કીધું, કોડ એટલે સિદ્ધાંત, એમાં તો ફેરફાર ન થાય પછી. આ અમારી વાત છે, આ તમે જે કહો છો એ અમારી વાત છે કે મૂળમાં અમે ફેરફાર કરવા માંગતા નથી. તમારા દિગંબરો ફેરફાર કરે તો પણ અમે સ્વીકારતા નથી. અમારા સ્વામીજીએ કોઈ દિગંબરનું એને વંદન નમસ્કાર કર્યા નહોતા, એટલા માટે નહોતા કરતા, ને અમે આજે કરતા નથી, મારા મુમુક્ષો નથી કરતા કીધું, કેમ કે બાંધછોડમાં તમે આવ્યા છો. અને અમે તો એમ માનીએ છીએ કે દિગંબરના લેવાસમાં તમે આવતીકાલના શ્વેતાંબર છો. શું કહ્યું? બાંધછોડ કરનારા તમે દિગંબરના લેવાસમાં ઉભા છો, પણ આવતીકાલના તમે જ શ્વેતાંબર છો. ભળકે બધા ક્યાંથી? તમે એક સિદ્ધાંત છોડો, એક જગ્યાએથી એક પગથિયું છોડ્યું એટલે હેઠ જ જવાના, અહીંયા બીજું થવાનું નહીં. દિગંબર મુનિ ભાવલિંગી સંત હોય અને એ જરાક સિદ્ધાંતમાં ભૂલે એટલે સીધા મિથ્યાત્મા આવે, ચોથા ગુણસ્થાનમાં ન આવે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને હોય અને ભૂલ્યા સિદ્ધાંતમાં એટલે સીધું પહેલા ગુણસ્થાનમાં આવી જાય. તો બારમાં એમને દિગંબર પૂર્ણ 28 મૂળગુણ એમને એમ રહી જાય, ખોખું આવે પહેલા ગુણસ્થાને સિદ્ધાર્થ. એને એ સિદ્ધાંત એવો છે કે એ નિંદ્રા લીએ ત્યાં એને છૂટી જાય મુનિ, પણ આવે પહેલા ગુણસ્થાને. નિંદ્રા ન લીએ મુનિ અંતર્મૃતમાં, એ પ્રમાદ એનો જે છઠ્ઠા ગુણસ્થાનનો છે એ પ્રમાદ છૂટી જાય, આવી જાય છે ત્યાં પહેલા ગુણસ્થાને. એટલી તો એની અંદર રમણતા છે, સ્વરૂપ રમણતા એટલી બધી છે. તરત જ આવે પાછા, તરત જ નિર્વિકલ્પ થઈ જાય એટલી જાગ્રત દશા છે. અમથા કેવળ જ્ઞાન નથી લેતા ભાઈ, એક જપાટો કરે ત્યાં અંતર્મૂર્ત માં કેવળ જ્ઞાન ફાટે અંદર થી. એની પ્રેક્ટિસ કેટલી હોય છે કે એ નિંદ્રા પણ સેકન્ડ ની છે, એવી દશા છે. એને જરાક ફેરફાર માને એટલે સીધા ગ્રહિતમાં આવી જાય. જેવી યથાતથ્ય મુનિ દશા છે એવી જ સ્વીકારવી પડે. બીજી રીતે માને એટલે ગ્રહિતમાં આવે. પેલું ગુણસ્થાનમાં એટલે તીવ્ર મિથ્યાત છે, ગ્રહિત ને અગ્રહિતમાં ગ્રહિત તીવ્ર મિથ્યાત છે. આ તો બધા ગ્રહિત તીવ્ર ગ્રહિત મિથ્યાતમાં છે, તો સહન ન કરી શકે કહીએ તો. એવી બધી ગડબડ મોટી છે એની. અહીંયા તો કરતા કરતાનો વિષય છે, સ્વભાવે કરીને આત્માને પરિણામમાં રાગાદી થતા હોય ને હરખશોક થતા હોય તો પણ સ્વભાવે કરીને આત્મા કેવો દેખાય છે દ્રષ્ટિમાં, કેવો શ્રદ્ધાય છે શ્રદ્ધાનમાં, અને કેવો અનુભવાય છે એના સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવો આત્મા છે. કે એને રાગ દ્વેષ કરવા કે ભોગવવા એ પોતાના સ્વરૂપને વિશે બિલકુલ નથી, સ્વભાવને વિશે બિલકુલ નથી. આમ રાગાદીથી ભિન્ન પડાય છે, નહીતર અવસ્થામાં રાગ થાય ને ભિન્ન પડે કેવી રીતે? એ તો એની અવસ્થા રાગરૂપ પરિણમે, અને પરિણમે એથી એને કરતા પણ એક ન્યાય કહેવો પડે કે રાગ એણે કર્યો, બીજા જીવનો તો નથી અવસ્થામાં, બીજા જીવની અવસ્થાનો નથી. અને છતાં અંદરથી ભિન્ન પડી ગયો, એનો અર્થ શું થાય છે? એનો અર્થ શું છે? એનો મર્મ શું છે? કે આવા સ્વભાવનું ગ્રહણ અને અનુભવન છે ત્યારે એ ભિન્ન પડે છે, નહીં તો રાગાતેથી ભિન્ન પડવું એ વાત કાંઈ અનાદિની એને કરી નથી, એટલી સહેલી નથી. અનાદિથી એ વાત નથી કરી.
જય હો પરમ કૃપાળુ શ્રી મહાન દેવનો, જય હો ઇન્દ્રાણી ચિદમ્બર્ય ધારાણો, જય હો.